ஓம்கார பிந்து சயோக்தம் நித்யம் த்யாயந்தே யோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலிபத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். அஜ்ஞானதீமிராந்தானாம் ஜ்ஞானாஞ்சனஷலாகயா சக்ஷுருன்மீலிதம் யேன தஸ்மை ஸ்ரீ குருவே நமஹ. மஹாதேவ்யாக்குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 13 June 2010. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிரஜி கிரம்வார் பத்திர ஸ்வாத்தியாய் பத்திராங்க 549. மக்குபாய் வகேரேને જે ઉપાધિ કાર્ય કરવા વિશે અધીરજથી આર્ત જેવા પરિણામથી પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી છતાં તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે? તેવા વિકલ્પને તમ જેવા પુરુષ મોડો નહીં પાડી શકે તો આ દુષ્મકાળમાં કોણ સમજીને સમાઈ રહેશે? પૂજ્ય સુભાગભાઈ ઉપરનો આ પત્ર છે. પત્રની જે ધારા ચાલી છે એ સુભાગભાઈની કંઈ ને કંઈ વિશેષ પ્રકારની માગણી કૃપાળુ દેવ પ્રત્યે છે, અને એ કૃપાળુ દેવ પ્રત્યેથી એમને જ્યારે જુદી જુદી પ્રકારે સમજણ મળે છે, ક્યારેક ટપકો મળે છે, ત્યારે ક્યાંક બીજે પણ એમને લખવા માટે કહેવા માટે આવું એનું મન ખેંચાય કે આને કહીએ આને કહીએ વગેરે, એમાંનો એક ઉલ્લેખ છે માકુભાઈ. માકુભાઈ છે બરોડાના છે, અને એ બરોડાના રાજ દરબાર સાથે બહુ જ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. કૃપાળુદેવે ત્યાં અઠવાડિયું માકુભાઈના ડેલામાં ત્યાં પર્યુષણ બરોડામાં કરેલું. આ માકુભાઈને કહેવાથી ઘણું કામ થઈ જાય આવું પ્રકારનું સૂચન પણ સૌભાગભાઈ લખી નાખ્યું. એવી અંદરથી ઝંખના જાગે છે કે સત્પુરુષની વારંવાર વિનવણી છતાં રોકાતી નથી, અને આ પત્રોમાં એટલી બધી સ્પષ્ટ કૃપાળુદેવ એ ભાવોને કેટલા સૂક્ષ્મ રીતે પકડે છે કે છે માકુભાઈ વગેરેને જે ઉપાધિ કાર્ય કરવા વિશે, એક કાર્ય ઉપાધિનું કાર્ય એટલે તમારી ઉપાધિ છે એ કોઈને તમે સોંપો છો એના વિશે લખો છો કેવી રીતે? અધીરજથી તમે લખો છો એવા જ બતાવી રહ્યા છે કે તમે ધીરજ રાખી શકતા નથી, તમારી ધીરજ ખૂટી ગઈ છે. જે પ્રારબ્ધ આવ્યું છે એનાથી તમે થાકી ગયા છો, હવે દુઃખ સહન થતું નથી, આ અધીરજ છે. કર્મનો સિદ્ધાંત જો જાણતા હોઈએ તો ઉપાર્જિત કરેલું એવું કર્મ વિપાકના રૂપમાં અનુકૂળ રૂપે આવે કે પ્રતિકૂળ રૂપે આવે, સુખના સ્વરૂપમાં આવે કે દુઃખના સ્વરૂપમાં આવે, ગમતા સ્વરૂપમાં આવે કે અણગમતા સ્વરૂપમાં આવે. પરંતુ જ્ઞાની પુરુષો કહે છે કે જેણે જેણે આ પરમાર્થની સાધના કરવી છે તેને પોતાના પ્રારબ્ધ જનિત દુઃખનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો નથી. કરેલું કર્મ, ઉપાર્જિત કરેલું કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. આ સિદ્ધાંત અફર છે, અટળ છે, બહુ મહત્વની શ્રદ્ધા છે. આ જ્ઞાન ગમે તેવું હોય અને મોટો જ્ઞાની હોય પણ કર્મનો સ્વીકાર ન હોય તો એની સામે બળવો માંડીને બેઠો હોય, એની સામે વિપ્લવ શરૂ કર્યો હોય તો પરિણામ તો અશાંતિ, અજંપો, અસમાધિ સિવાય શું આવે. એમાં ત્યારે જ્ઞાન પણ મદદે આવી શકતું નથી, કારણ કે એ જ્ઞાન પુસ્તકીયું જ્ઞાન છે, વાચા જ્ઞાન છે, શબ્દનું જ્ઞાન છે, બોલતા આવડી ગયું છે એટલે ઠીક છે. પરંતુ સમજણ જે હોવી જોઈએ એ સમજણ નથી. અધીરજથી મહાત્મા ગાંધીને પણ કૃપાળુ દેવે આ શબ્દ વાપર્યો હતો કે અધીરજથી ખેદ કર્તવ્ય નથી. અન્ય પણ મુમુક્ષુઓને આ શબ્દ વાપર્યો છે કે અધીરજ નહીં કરો, તમે ખૂબ ધીરજ રાખવું જોઈએ. ધર્મનું આ એક પરિણામ છે. તત્વજ્ઞાન આપણે ગમે એટલી વાતો કરીએ, પરિણામ શું છે ધર્મનું? ધર્મનું પરિણામ છે ધીરજ, ધર્મનું પરિણામ છે શાંતિ. જો ધીરજ ન રહેતી હોય, જો શાંતિ ન રહેતી હોય, અને હું બહુ ધર્મ કરું છું, ક્યારેક જાતને છેતરી રહી છે. પીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ રિલિજન, એબ્સોલ્યુટ પીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ રિલિજન. શાંતિ એ ધર્મનો પ્રારંભ છે અને પરમ શાંતિ એ ધર્મની પરિસમાપ્તિ છે, પછી તો ધર્મ સંન્યાસ આવે. એક પદ, એક આખો માર્ગ છે યોગની અંદર, ધર્મ સંન્યાસનો માર્ગ છે. હવે તું ધર્મને પણ એનો સંન્યાસ કર, એનો પણ ત્યાગ કરી દે. આ દશા સુધી પહોંચનાર પરમ જ્ઞાનીઓ એ પછી બધા ક્રિયાકાંડ વિધિ વિધાનથી પર હોય છે, ધર્મ સંન્યાસ. પછી માત્ર એને પોતાનો દેહ મન વચન કાયાના યોગનો જ સંયોગ છે, બાકીનો આ એકય સંયોગ નથી. કોઈ સાંપ્રદાયિક વિધિ વિધાનના કે કોઈ ધર્મના અનુષ્ઠાનના એ સંયોગ નથી. પછી યોગ સંન્યાસ એની આખરી ભૂમિકા છે. બધું જ પ્રાપ્ત થયા પછી એને યોગ સંન્યાસ કરવાનો છે, ત્યાર પહેલા ધર્મ સંન્યાસ આવે છે. જ્ઞાનીઓ કહે છે જેનામાં ધીરજ નથી એ ધર્મ સંન્યાસ ક્યારેય એ પદ સુધી પહોંચી શકે નહીં. શાંતિ નથી, ધર્મ કરીએ એટલે એનું પરિણામ શાંતિ જ આવવું જોઈએ, એ સિવાય કંઈ ન આવવું જોઈએ. પૂજા કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, ગુરુવંદન કરો, ગુરુભક્તિ કરો, તીર્થયાત્રા કરો, વયાવચ કરો, આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ ધર્મની, અનેક વિધ માર્ગ છે, કોઈ પણ કરીએ, ગમતું કરીએ, ફાવતું કરીએ, યથાશક્તિ કરીએ, પણ પરિણામ તો શાંતિ જ આવવું જોઈએ. શાંતિ સિવાય ધર્મનું ફળ અન્ય હોઈ શકે જ નહીં. અને પરમ શાંતિ જેને મોક્ષ કહે છે તો ત્યાં ધર્મ રહેતો નથી. એન્ડ ઓફ ધ રિલિજન, પતી ગયું, હવે તારે કંઈ કરવા પણ નથી. પરમ કૃપાળુ દેવે 228ના પત્રની અંદર અદ્ભુત દશાનું જે કાવ્ય સમયસાર નાટકનું એની અંદર બનારસી દાસ જે લખ્યું છે એ ચાર પાંચ લીટી લખી અને સૌભાગને નિર્દેશ કર્યો છે કે હવે કંઈ કરવા પણ રહેતું નથી, ન લેવે કોઠોર ન દેવે કોઠોર, કહાં બાકી હૈ, શું ઉઘરું છે, શું બાકી છે, શું હવે કરવાનું છે, વાત પૂરી થઈ ગઈ, આપા ત્યાગી વગેરે બધું ત્યાગ થઈ જાય છે, ત્યાં કેવળ સ્વરૂપમાં સ્થિત થાય છે અને સ્વરૂપનો ત્યાગ તો સંભવી શકે નહીં. આ અદ્ભુત દશા આ ધર્મ સંન્યાસ યોગની વાત મૂકી છે. અહીંયા પણ જીવને જો ધીરજ ન આવે, બીજું કહ્યું છે સૌભાગને આટલી સ્પષ્ટતાથી, કેવો ગુરુ મળ્યો છે વિચાર કરો, કે તમે જે લખાણ લખ્યું છે ને કહો છો, જે બધું ફરી ફરી લખો છો એ તમે અધીરજથી લખો છો. આગલા પત્રમાં લખ્યું છે, એ લખે છે કે તમને અમે શા માટે તમને કહીએ છીએ કે તમે દુઃખ સહન નથી કરી શકતા, તમે દુઃખ સહન ન કરી શકો અને વ્યવસાય વિશે મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી. દુઃખ છે એની ના નથી, અશુભનો વિપાક છે એની ના નથી, પણ સહન થતું નથી અને પછી જેની પાસેથી પરમાર્થ જોઈએ છીએ એની પાસેથી આ વાતની માગણી મૂકવી, આ યાચના કરવી, એ વાત શ્રેય લાગતી નથી, આ કલ્યાણકારી નથી. આપણને એમ થાય અત્યારે એટલી બધી ભ્રાંતિ છે કે આપણા બધાય દુઃખો સદગુરુ દૂર કરી દેશે, ન કરે જ્ઞાની હોય તો, જ્ઞાની હોય તો ન કરે, અકર્તવ્ય તે જ્ઞાની કરે નહીં, કોઈ કાળમાં ન કરે. જ્ઞાની કેવળ પરમાર્થમાં જ ચાલે. એ કહે છે કે આર્ત જેવા પરિણામથી, ત્રીજી વાત કે તમે જે કરવાનું લખો છો કે માકુભાઈને કયો, પેલો રાજકારણની અંદર બહુ જોડાયેલા છે, એની વગ છે મહારાજા પાસે, તો કે છે પરની આજીવિકાનો ભંગ થાય છે તે જાણ્યા છતાં જો આવું કરવામાં આવે તો કોકને નોકરીથી હાથ ધોવા બેસવો પડે. આવી વાત એવું જાણો છો તમે કે આનું પરિણામ આ પણ આવી શકે, જેમાં તુચ્છ એવા દ્રવ્યાદિનો પણ વિશેષ લાભ નથી, અને જે કામ તમે ચિંધ્યું છે તમે વારંવાર લખો છો એમાં તુચ્છ એવા દ્રવ્યાદિ, જ્ઞાનીને મન તો દ્રવ્ય તુચ્છ છે, એનો પણ વિશેષ લાભ નથી. કોઈ મહાન 25-50 કરોડ રૂપિયા મળી જાય એવું નથી, નાની નાની રકમમાં ક્ષુદ્ર એવા લાભની અંદર જીવ ધીરજ ગુમાવે, જીવ કોઈની આજીવિકા ઉપર પેટ ઉપર પાટું મારે, જીવ કોઈ પણ પ્રકારના આર્ત પરિણામ કરે, સેના માટે? તુચ્છ લાભ માટે, કે થોડોક એને ફાયદો થઈ જાય, 2% નફો થઈ જાય, કંઈક 2-5 રૂપિયા મળી જાય, આવા તુચ્છ લાભ માટે થઈને જીવ આ કરે. જ્ઞાનીઓ કે છે આવી અધીરજ, આવા આર્ત પરિણામ આ જીવને શ્રેયકારી નથી. રાજકાજમાં અલ્પ કારણમાં વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ છતાં એની સાથે વાત કરવી હોય તો પછી એને કોઈને વાત કરો એટલે કોઈએ રાજકારણના મોઢા બોલાવવા પડે, સત્તાધારીને કહેવા જવું પડે, અને સત્તાધારીને કહેવું એ કે છે આવો સંબંધ કરવા યોગ્ય નથી, આ સંબંધ કેવળ સ્વાર્થનો છે. સત્તાધીશોના ગુલામ થવું, પછી એની સાથે આપણે એને ખુશ કરવા પ્રયત્ન કરવો પડે, કામ કરાવવું એટલે શું કરવાનું, અને કેવી આપણી રખડપટ્ટી કરાવે ખબર છે, માનહાનિ કેટલી થાય, સમાન રહે નહીં, કોઈ પણ પ્રકારનું આપણું અસ્તિત્વનું માન સન્માન ન રહે. રાજકારણની સાથે કામ પડવું એટલે આપણી દશા પશુ જેવી થાય. એક છે કાંઈ કારણ નથી, આપણે ઘણી વાર એમ થાય આને કયો ને આને કયો ને આને કયો ને, આમ કરી નાખીને તેમ કરી નાખીને, ગાંધીનગરમાં ધારે થાય, મોઢું પણ બતાવાય નહીં એનું, એવી કોઈ આશા ન કરાય, કેમ કે લાભમાં લાભ કરતા નુકસાન ધારે છે. એ તને આંગળી આપીને આખે આખો તારો હાથ લઈ લેશે એ તને ખબર નથી, એની સાથે પનારો પાડવો નહીં. એક કે છે વિશેષ સંબંધ કરવા યોગ્ય નહીં તે થાય એવું કારણ તમે લખો છો એમાં એવું થાય કે અમારે તો એના મોઢા બતાવવા પડે, એને કહેવા જવું પડે જો તમારું કામ કરવું હોય તો. અને શું કામ કરીએ, અમે કોઈથી અમારા કામમાં નથી કરતા, તો તમારા માટે થઈને એ કરવા જઈએ. પણ જ્યારે જીવને સ્વાર્થ વળગે છે ને ત્યારે આવો વિવેક જાગૃત રહેતો નથી, ત્યારે એને એમ થાય છે કે આને મારા પ્રત્યે કાંઈ નથી ને એટલે નથી કરતો. પણ તું જેટલો નીચો ઉતરવા માંગે છે એટલું નીચે ઉતરવાની આની તૈયારી નથી તો નહીં થાય. એ કહે છે કે એથી અલ્પ કારણમાં, રાજકાજમાં અલ્પ કારણમાં, કોઈ નાનું એવું કારણ એના માટે થઈને પણ વિશેષ સંબંધ કરવા યોગ્ય નથી. કલેક્ટરનો સંબંધ કરવો છે ને, પોલીસ ખાતાના સંબંધ કરવો છે ને, જેને તેને હા સાહેબ હા સાહેબ કરતો બેઠો હોય, હાજી હાજી જાણી ટેકાણી કા એમની ગુલામી નોંધાવી છે, નોકરી નોંધાવી છે, શું કામ પણ લાભ મળીને કેટલો લાભ મળવાનો, કેટલું કારણ અલ્પ. અલ્પ કારણમાં કોઈ દિવસ વિશેષ સંબંધ બાંધવા યોગ્ય નથી. તે માટે ફરી ફરી લખવાનું થાય છે તે શું યોગ્ય છે? સૌભાગને પ્રશ્ન કરે છે કે તમે વારંવાર લખો છો કે આમ કરો ને જરા માકુભાઈને કહો ને માકુભાઈને કહો એટલે એને રાજ દરબાર આવે સારો સંબંધ છે એટલે એ પછી ત્યાં કરે, આવું બધું લખવાનું તમને યોગ્ય છે? અને એમાં તમે લખવામાં તમારી ધીરજ નથી રહેતી, આર્થ ધ્યાન જેવા પરિણામ થાય છે એ વાત કરવાથી કોઈને આજીવિકા ઉપર અસર થાય છે, કોઈ દ્રવ્યાદિ લાભ નથી, અને રાજકારણની અંદર જે સંબંધ કરવા યોગ્ય નથી એમાં કરવો પડે છે. આ બધા માટે તમે વારંવાર લખો છો આ યોગ્ય છે? અહીંયા આપણે સૌભાગની જગ્યાએ આપણી જાતને મૂકવાની છે. આ પત્રો એટલા માટે બધા છાપ્યા છે, નહીં તો આવા પત્રો છાપવાની શું જરૂર, આ તો વ્યક્તિગત છે સૌભાગ બાબતનો. પણ એટલા માટે છાપ્યા કે મુમુક્ષુને લક્ષ્ય મળે કે જ્ઞાની સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, જ્ઞાની પ્રત્યે કયા ભાવથી આપણે વર્તવું જોઈએ, જ્ઞાની પાસે શું અપેક્ષા હોય. આપણા બધા સંસારિક કાર્યની અંદર જ્ઞાની મદદ કરે તો એને સંસાર છોડ્યો શું કામ, જો એને એમાં રસ રુચિ હોય. આપણા સંગ પ્રસંગમાં, આપણા આરંભ સમારંભમાં, આપણા સાંસારિક વ્યવહારમાં જો જ્ઞાનીને રસ રુચિ હોય તો એને પોતાનો સંસાર શું ખોટો હતો. અને આપણે જ્ઞાની પ્રત્યેનો આપણો ભક્તિ આપણો આદર એ બતાવવા આવું કરવાનું, અને પછી એનું માપ આ રીતે લેવાનું. આપણને સમજવા માટેનો આ પત્ર એટલો બધો ચોટ આપે એવો છે, કારણ કે આગળ કહ્યું હતું કે જેને જ્ઞાની પાસેથી જે આવી અપેક્ષા રાખે છે એને સમ્યક દર્શનનો યોગ તો બનતો નથી, પણ આવેલી મુમુક્ષુતા પણ ચાલી જાય છે, નાશ પામે છે. અને જીવને ફરી ક્યારે પાછો આવો સતનો કે સત જિજ્ઞાસાનો યોગ થવો સંભવિત નથી. અનંત કાળની રઝળપટ્ટીમાંથી કોઈ એવું કોઈ વિશિષ્ટ પુણ્ય નિમિત્તાધીન થઈ ગયું ગમે તે પ્રકારે, અને મનુષ્ય દેહ આર્યભૂમિ વિતરાગનું શાસન અને સત્પુરુષનો યોગ આ મળ્યો, અને જીવ ફરીથી એને એ તુચ્છ વાત એની અંદર પડ્યો તો ફરી એની અંદર લગાવી દીધું, પદાર્થના સુખ ભૌતિક સુખ એની અંદર જ પાછો લાગી ગયો, અને એમાં એને આ જ્ઞાનીનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો. વિચાર કરવાનો છે કે આપણે ઘણીવાર બહુ હારી જઈએ છીએ, અનંતવાર હારી ગયા છીએ, એના કારણમાં આવા નબળા છે. આપણી માનસિકતા નબળી જે છે ને એ છે. હર ચીજની અંદર કોઈની સાથે કંઈ પરિચય થયો તો એ પરિચયને વટાવી ખાવાનો, આપણા સાંસારિક સુખને માટે, આપણા સાંસારિક સગવડતા માટે, આપણા સાંસારિક લાભ માટે, પછી જ્ઞાનીનું જે થવું હોય તે થાય. ખૂબ સમજવા જેવી વાત છે, એમાં અંતરાય કોને પડે છે? અને પછી પૂછે અંતરાય કર્મનું સ્વરૂપ કયો, જેટલું સમજાવે એટલું સમજાવો, શું સમજાવીએ. ધર્મની અંદર લૌકિક સુખની વાંછા એ જ બધી અંતરાય છે, અને જીવનમાં વર્ષો સુધી તપ કર્યા કરીએ છીએ, જપ કર્યા કરીએ છીએ, અનેક પ્રકારની વિધિ વિધાન અધિષ્ઠાન બધું જ કરીએ છીએ, પણ દરેક સમયે આપણી ભૂમિકા અનુસાર કંઈ ને કંઈ આશા અપેક્ષા જ્ઞાની પાસેથી અને પરમાત્મા પાસેથી તો રહે જ છે. આ બધા અંતરાય બંધાય છે. હે પ્રભુ તું મને આમ કરી દે, આત્માનું માત માંગવાનો તો મોક્ષ, અને માગ્યું ઘરનું ઘર. માગવાની હતી સદગતિ, અને માયનું મને વિદેશ જવા દેજે. આપણને એવો લાભ મળી જાય, ચાન્સ મળી જાય. શું ચાન્સ મળી જાય, પણ શું માંડું છે. વિચાર નથી આવતો, ચૂકાઈ જવાય છે. ચૂકી જવાય છે એનું કારણ અનાદિકાળના આ સંસ્કારો, આ વૃત્તિઓ હજુ જતી નથી, સમજણ હજી એના ઉપર આવી નથી. હજી વૃત્તિને આધીન જીવ, નિમિત્તાધીન જીવ ગમે તે પ્રકારના વ્યવહારની અંદર ચાલ્યો જાય છે અને એને એનો દોષ પણ પકડાતો નથી. અને પડીકમનું 12 મહિને એકવાર કરવાનું, 15 દિવસ તો ટાઈમ નથી, રોજનો ટાઈમ નથી. અને 12 મહિને પછી કે મને કાંઈ યાદ આવતા નથી મારા દોષ અને અપરાધ કેટલા છે. સારું થયું જ્ઞાનીએ ભાષા જ એવી કરી છે કે જે કાંઈ હોય તે બધા. પણ ખરેખર દોષથી જો નિવૃત્ત થવું હોય તો દોષ યાદ આવવો જોઈએ, તો જ દોષની આલોચના થાય, સાચી આલોચના થાય, અંતરથી થાય, વલોવાઈ જાય હૈયું કે મેં આ ભૂલ કેમ કરી, મેં આવી માગણી કેમ કરી, મેં અપેક્ષા કેમ રાખી, મારાથી આ થાય. કૃપાળુદેવ એટલા માટે લખ્યું છે કે એ શું યોગ્ય છે, બીજો કઈ જવાબ નથી માંગ્યો, ફક્ત એટલો જ માંગ્યો સૌભાગ્ય પાસે કે તમે આજે બધું કરો છો એ યોગ્ય છે. તેવા વિકલ્પને હવે જુઓ, તેવા વિકલ્પને તમ જેવા પુરુષો મોડો નહીં પાડી શકે તો આ દુષ્મ કાળમાં કોણ સમજીને સમાઈ દેશે. હે સૌભાગ, પરમાર્થના અનન્ય સાથી, જો તમારા જેવો પુરુષ જો આ વિકલ્પને સમાવી નહીં શકે તો આ દુષ્મ કાળની અંદર સમજીને કોણ સમાશે. કેટલો બધો જબરજસ્ત ઠપકો, આથી વિશેષ ઠપકો હોઈ શકે. એક સત્પુરુષના અંતકરણમાંથી આવી વાત નીકળે કે તમે ઉઠીને આ વાત કરો છો, આવી માગણી કરો છો, આવું ઈચ્છો છો ધર્મનું ફળ. જો તમારા જેવા આ વિકલ્પને મોડો નહીં પાડી નાખે, ના જે હોય તે દુઃખ આપત્તિ અશુભનો ઉદય જે હોય તે, મારું પ્રારબ્ધ નબળું હશે તો મારું છે, એનો સ્વીકાર હું કરીશ, મારી ખુમારી એમને રહેશે. હું કોઈની પાસે યાચક નહીં બનું, હું યાચક બનીશ તો મોક્ષનો બનીશ. પણ સંસારના નગણ્ય તૃણવત સુખનો કદી યાચના નહીં કરું. અને એવું જ્ઞાની પાસે તો નહીં જ, એ વ્યવહારીઓ ક્યાં ઓછા હતા. આપણા સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર બધા એટલા સારું તો છે જ, એ ઘણા છે. એ બધી વાતો જ્યાં કરવાની હોય ત્યાં કરવી, પણ પરમાર્થના માર્ગની અંદર સંસારનો વિષય ખોલવો નહીં, ન ખોલવો. કઠિન છે, ઘણું કઠિન છે. ટેમ્પ્ટેશન જેને કહી ને, પ્રલોભન, આકર્ષણ, લાલચ એવી થઈ આવે, ઓહો આને બહુ સારા સંબંધ છે, જરાક આપણને લાભ મળી જાય તો. એવો જ ગુરુ ગોતીએ છીએ કે જેનો પ્રભાવ છે, અને આપણે જો જરાક એની નજરમાં આવી જાય તો પોબારા થઈ જાય આપણા અંદર. જંખના બળતરા સાંસારિક લાભની છે. એવો નથી ગોતતા કે આની દ્રષ્ટિ પડે તો મારા ભવો ભવના કર્મ વયા જાય, હું તો તરી જાઉં. ઉદય રત્નજી મહારાજ કહે શાંતિના સ્વામીને, એક વાર જો નજર નિરખો તો કરો મુજને સરીખો. પ્રભુ આપની દ્રષ્ટિ જો એક વાર થાય તો અમે તો તમારા જેવા બની જાય, એટલી તાકાત તમારી દ્રષ્ટિમાં છે, એટલું સામર્થ્ય તમારી દ્રષ્ટિમાં છે, એટલું યોગ બળ પ્રભુ આપ ધરાવો છો કે આપ જરા એક અમી ભરેલી દ્રષ્ટિથી અમારી સામે જરાક જોવાઈ જાય. પ્રભુ અમે તો ભવસાગર તરી જઈએ. આવું પ્રભુનું સામર્થ્ય છે. એની પાસે એ કહે છે કે જો તમારા જેવો પુરુષ આ વિકલ્પોને મોડા નહીં પાડે તો આ દુષમ કાળમાં કોણ સમજીને સમાઈ રહેશે. દુષમ કાળ એટલે લોકોને પરમાર્થની ચિંતા ઓછી અને રોજબરોજની જે કાંઈ છે પોતાનું સાંસારિક જીવન એની અંદર નાની એવી તકલીફ એની ચિંતા વધારે. પોતે સંસારના અનંત જીવો કરતા સુખી છે અને અનેક રીતે સુખી છે તોય છતાંય ભિખારી ભિખારીને ભિખારી, કારણ કે એટલી બધી તૃષ્ણા અને વાસના છે કે ગમે તેટલી પ્રાપ્તિ થાય, ચક્રવર્તીની સંપત્તિ મળી જાય ને તો આની તૃષ્ણા એક ટકો પણ ઓછી થાય, વાસના જરાય ઓછી ના થાય. આ દુષમ કાળ, પૂતગલના પ્રભાવ નીચે જીવાતો કાળ, અને જ્યાં સતની ઈચ્છા ક્ષીણપણાને પામતી જાય, લોકોની પરમાર્થ ક્ષીણતા વધતી જાય. એને પરમાર્થ પ્રાપ્ત થાય કે ન થાય એની ચિંતા નહીં, પણ નાની એવી તકલીફ એની જો આવી જાય એના માર્ગની અંદર, અથવા થોડોક અભાવ ઉત્પન્ન થઈ જાય, આનું છે ને મને નથી, બસ એક દ્રષ્ટિમાં આવી ગયું તો પતી ગયું, પાછો ગાંડો. આ દુષમ કાળનો પ્રભાવ છે કે જીવ ભૌતિક સુખના પ્રભાવ નીચે જીવે છે, કર્મના પ્રભાવ નીચે જીવાતો કાળ એ દુષમ કાળ છે, અને સતના પ્રભાવ નીચે જીવાતો કાળ એ સુવર્ણ કાળ છે, એ ધર્મ કાળ છે. જીવનમાં ધર્મ કાળની ઉષા જાગવી જોઈએ. એ કે છે કોણ સમજીને સમાઈ રહેશે, કૃપાળુ દેવે આપ્યું છે, આગળના એક પત્રમાં આવશે. પ્રશ્ન પૂછ્યો છે સૌભાગભાઈએ પાછો આ લેખું એટલે કે કોણ સમજીને સમાઈ રહેશે, તો કે સમજ્યા ક્યારે કહેવાય, અને સમજ્યા એટલે શું, આવો પ્રશ્ન. પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિ સમજ્યો છે કે નહીં, એની પારાસિસી શું, એનો માપદંડ શું, એનું મેઝરમેન્ટ શું, એના કાટલા તોલા શું, કે ભાઈ સમજ્યા છે. કોઈ મુમુક્ષુ, કોઈ સાધક, કોઈ શ્રાવક ધર્મને સમજ્યો છે, જ્ઞાનીની વાતને સમજ્યો છે, સત્પુરુષના બોધને સમજ્યો છે, યથાર્થ રીતે સમજ્યો છે, જે આશયથી કહેવામાં આવ્યું છે તે આશય એને સમજાયો છે, તો સાહેબ એનું માપદંડ શું, કેવી રીતે જાણવું કે આ સમજ્યો છે. કૃપાળુ દેવે એનું સરસ મજાનું માપદંડ આપ્યું, પ્રમાણ આપ્યું, પ્રમાણ કે જે સમજ્યા તે સમાયા. સમાયા હવે એનામાં આવેશ નથી, આવેગ નથી, રાગ દ્વેષના ઉભરા નથી, હવે છલકાતો નથી, સમાઈ ગયો છે પોતાના સ્વરૂપની અંદર. જેટલી સમજણ એટલો સમાયો, અને જેટલો ઉછળે છે એટલો હજી સમજણ ઓછી છે. ઓછી સમજણ છે એટલે એ કંઈ સમજ્યા છે એ પુરુષો. કૃપાળુ દેવે હમણાં એક પત્ર મને ચાલે છે સવારમાં, એમાં આવ્યું હતું કે મૌનપણાને ધારણ કરે, જેમ જેમ સમજણ વધતી જાય તેમ તેમ જીવ મૌનપણાને ધારણ કરે. પરમાર્થમાં કોઈ કર્તવ્ય બોલવાનું આવે તો ભલે, બાકી જ્યાં સુધી સંસારના પ્રસંગ છે ત્યાં સુધીમાં એ મૌન છે. અને આવું મૌન પણ આવ્યા વિના કૃપાળુ દેવ કહે છે કે એક અક્ષર પણ સત્ય એનાથી બોલાય એ સંભવિત નથી, સંભવિત નથી. વાચા શક્તિ એ જુદી વાત છે, અને વચન જેને જ્ઞાનીઓ પ્રવચન કહે છે, તીર્થંકરનું પ્રવચન એ ભાવપૂર્ણ શબ્દ છે. એમાં ભાવને શબ્દમાં વ્યક્ત થવું છે એટલે અહીંયા શબ્દ છે. શબ્દની રચના ભાવ માટે જ છે. અજ્ઞાનીને શબ્દ છે એ અલંકાર છે, ચતુરાઈ છે એની વાત કરવાની, એ કળા છે. અહીંયા કળા નથી, એ ભાવશૂન્ય શબ્દો બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, કલ્પનાની અંદર હોય, મિથ્યા કોઈ પોતાની માન્યતામાં હોય એવા શબ્દો એને જ્ઞાની હોય એક શબ્દ જ કીધો કે આને વાચા જ્ઞાન છે. એ સારું બોલે એટલે શું? તો કે એ ભાષા ભાવની નથી, એ ભાષા એની બોલાતી ભાષા ભાવની નથી, અહમની છે. અને અહમ તો અનેક પ્રકાર છે એના, ઈચ્છા આકાંક્ષા તૃષ્ણા વાંછા અભિલાષા મોહ, આ બધા પરિણામ અનંત છે. એ બધાય પરિણામ બધા આખા આ વાચાના રૂપમાં વ્યક્ત થાય છે. મોહના પરિણામ છે, અહમના પરિણામ છે. સૌભાગ્ય આ લખે છે કે તમારા જેવો નહીં સમજી શકે તો કોણ સમજશે. કેટલો બધો વ્યક્તિગત રૂપમાં જો કહીએ તો સૌભાગ્ય ઉપરનો આ પ્રયત્ન આ પત્ર આ જીરવાણો હશે કેવી રીતે. જ્ઞાની પુરુષને ઓળખા પછી જ્ઞાની તરફથી એક ટકોર મળે, જીવની ઊંઘ હરામ થઈ જાય. એક શબ્દ સાંભળે તો એમ થાય કહો આમને મારા માટે આ વચન કેવું પડ્યું. એ સંકેત પકડી લઈએ કે જરૂર હજુ મારી ઘણી જ અપૂર્ણતા છે, મારી અયોગ્યતા ઘણી છે. આ જ વાંધો છે કે જીવને અંતર્મુખ થતો નથી, અંતરદ્રષ્ટિ થતી નથી, પોતાના પરિણામોનું અવલોકન કરવાની કોઈ હજી કુશળતા આવી નથી, અને પરિણામનું અવલોકન થતું નથી એટલે પોતે કઈ અવસ્થામાં છે એ પોતે પોતાનું મૂલ્યાંકન કરી શકતો નથી. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, આમાં કયો ઉપાય આપણને તારી શકે. ઉપાય તો ઘણા છે, અહીંયાથી જાણી આવ્યો ને અહીંયાથી જાણી આવ્યો ને આ પદ્ધતિ બધું ભરે તરાક તરીકે ઘણા છે. પ્રશ્ન એ છે કે તું તારા દોષને અપક્ષપાતપણે મૂલવી શકે છે, અને એ મૂલવણી કર્યા પછી એ દોષના નિરસન માટે પ્રમાણિકપણે પ્રયત્ન કરે છે. ટૂંકામાં ટૂંકી વાત જ્ઞાનીઓ કે છે, લાંબી ટૂંકી ક્રમે અનુક્રમે બધું મૂકીને એક જ વાત કેવી છે કે દોષને ઓળખી દોષને ટાળવા, ઓળખવા અને ટાળવા, સમજવું અને આચરવું. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જનએ. આત્માર્થી જનનું તો આ જ ઓળખાણ છે, યોગ્ય સમજવું અને સમજવું એટલે આચરવું. સમજણ અને આચરણ જુદા પડતા નથી પરમાર્થની અંદર. કેટલીક રીતે નિવૃત્તિને અર્થે અને સત્સમાગમને અર્થે તે ઈચ્છા રાખો છો તે વાત લક્ષમાં છે, તથાપિ એકલી જ જો તે ઈચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. સૌભાગભાઈ પોતાનો બચાવ દેખો છે કે અમે આ બધું શું કામ કરીએ છીએ, કે એકવાર જો અમે આમાંથી નિવૃત્ત થઈ જાય, મોકળા થઈ જાય તો અમે નિવૃત્ત થઈ જાય, અને નિવૃત્તિ પછી સત્સમાગમ સિવાય કાંઈ કરવું નથી. ઓલો હોય ને આ છોકરો ઠેકાણે પડી જાય ને પછી આપણે કોઈ ચિંતા નહીં, બસ પછી તો ધર્મ ધ્યાન આ તે. હવે કે છોકરાના ઘરે છોકરો થયો, મારા વિના એ રિયે નહીં, દૂધ નો પીએ બાબલો હુવે નહીં. હવે આઠ આઠ કલાકની નોકરી નોંધાવી દીધી હવે એની, કેમ કે એની માં તો ઈચ્છતી જ હોય કે જા બાપા પાસે જા દાદીમા પાસે જા, એના વિના એને ફાવે જ નહીં, કેમ કે એ શું કામ માથાકૂટ કરે. અને આને મોહ એવો ગળે વળગે, એવો વળગે કે એનો અપાસરો એનું દેરાસર એનો સ્વાધ્યાય બધું બાજુમાં. આપણે કે પણ તમે કહેતા હતા ને કે બધું પૈણી જાય, હવ હવનું ઘર સંભાળી લઈએ એટલે નિરાત ના રે ના વ્યાજ ને. પછી પાછા શું કે ખબર, રકમ કરતા વ્યાજ તો વાલું હોય ને. હવે તું અમને સમજાવ, તારી પાસે રાખ વાલું હોય તો એને ચોંટીને રે હવે આખી જિંદગી પર, વ્યાજ વાળું કરતો નીકળો છો. રકમ જ ખોટી હતી, જ્ઞાનીએ કીધું ત્યારે રકમનો મોહ કરવાનું કીધું હતું, અરે રકમ જ ખોટી છે તો વ્યાજને શું વળગો છો? મૂકી દે, નીકળી જાય એકવાર, એવું સામર્થ્ય પ્રગટાવ. એ કે છે તમે આ લખો છો એ અમારા ધ્યાનમાં છે. શું કે અમે તો નિવૃત્તિ ઈચ્છીએ છીએ અને સત્સમાગમની ઈચ્છા રાખીએ છીએ. એ કે છે તે વાત લક્ષમાં છે, તથાપિ એકલી જ જોતે ઈચ્છા હોય, એકલી શબ્દ મૂક્યો છે, એકલી જ જોતે ઈચ્છા હોય તો આ પ્રકારની અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. તો આ તમારી જે અધીરજ છે ને એ ન હોય. જેને સત્સમાગમ કરવો છે, જેને નિવૃત્તિમાં જવું છે, એને ધીરજ તો પહેલાં રાખે. એ અધીરજ રાખે તો એ નિવૃત્તિમાં ગયા પછી અધીર્યો જોયો. અને આવા ઘણાય આપણે જોયા છે કે નિવૃત્તિમાં ગયો તો આખું વાતાવરણ બગાડે, કારણ કે એને પોતાને શાંત જ ન હોય. તો જ્યાં જાય અહીંયા શું કરે? તોફાન જ ઊભા થાય, ના પાડે છે. કે જે અધીરજ આદિ હોવા યોગ્ય ન હોય. જો ખરેખર તમને આ ઈચ્છા હોય કે આપણે ખરેખર આટલું કામ પતી જાય ને જો તમે કરી દો તો મારી ઈચ્છા તો બસ પછી બધું છોડી અને સત્સમાગમ કરવો એવી જ છે. જો કે જે એકલી જ આવી ઈચ્છા હોય તો આ અધીરજને આર્ત પરિણામ છે ને એ ન હોય, એ ન હોય. માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. આ સ્પષ્ટ કહે છે કે ભલે વગવાળા માણસ છે, સત્સંગી છે, અમારે પરિચય છે, એને રાજમાં ઓળખાણ છે, બધી જ બરોબર છે વાત, છતાં કે છે માકુભાઈ વગેરેને પહાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી. આપણી ઉપાધિ સંબંધમાં આપણે કોઈ આવા પ્રતિષ્ઠિત પુરુષને લખવું ઘટતું નથી, નહીં. જબરજસ્ત માર્ગ મૂકે છો. આપણે એમ જે છે કે ઉપાય તો કરવા જ જોઈએ ને, આપણા સંસારના દુઃખ હળવા કરવા, મુશ્કેલીઓ દૂર કરવા. જ્ઞાનીઓ સમજાવે છે કે ક્યાં કોની પાસે કેવી રીતે ક્યાં કયા સંદર્ભમાં દૂર થાય. આ પરમાર્થના સંબંધનો એવો ઉપયોગ નહીં કરવો, સમય જવું, સહન કરી લેવું. જો નિવૃત્તિની ઈચ્છા છે અને સત્સમાગમ કરવો છે તો આ અધીરજ એ કર્તવ્ય નથી. આવું ક્યાંથી આવી ગયું? આર્ત ધ્યાન ક્યાંથી આવી ગયું? માકુભાઈ વગેરેને પણ હાલ ઉપાધિ સંબંધમાં લખવું ઘટતું નથી, યોગ્ય નથી, ઘટતું નથી, એટલે ન લખાય તમારાથી. નહીં લખવું જોઈએ, ગમે તે થાય નહીં લખવાનું, નહીં કહેવાનું કોઈને. જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. સાહેબ અમે ન લખીએ તો શું કરીએ? ભરી જાય. આપણે તો જ્યારે ત્યાં ધીરજ નો રહીએ, આટલું એક વાક્ય સાંભળીએ ને ત્યાં ધીરજ નો રહીએ કે લખવું યોગ્ય નથી, તો તરત બોલે તો શું કરીએ? જ્ઞાની કહે છે કે જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. લખવું યોગ્ય નથી, જેમ થાય તેમ જોયા કરવું એ જ યોગ્ય છે. નિવૃત્તિ લેવી છે ને, સત્સમાગમ કરવો છે ને, જીવનની સફળ કરવો છે ને, બસ તો આ ટ્રેનિંગ લ્યો. અધીરજ નહીં, ધીરજની ટ્રેનિંગ લ્યો. ધીરજ શું કહે છે? જેમ થાય તેમ જોયા કરો. પણ સાહેબ તો ઉકલી જાય, અમે આમાં ઉકલી જા, ઉકલી જવાતું હોય તો ચિંતા નહીં કરવાની, પણ પરમાર્થના નામે સંસારને આગળ નહીં કરવાનો. જેમ થાય તેમ જોયા કરો. આગળના પત્રમાં કૃપાળુદેવના આ વાક્યો તો કેટલા પત્રોમાં આવે છે. જે થવાનું હશે તે જ થશે, અને જે થવાનું હશે તે થઈને જ રહેશે. જે બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તમે કુટુંબ પ્રત્યે સ્નેહ રાખો કે ન રાખો, કોઈ ફરક પડે નહીં. ઇજ્જત, આજીવિકા બધું જ મિથ્યા છે. આપણું માની લીધેલું, આપણું કલ્પનાનું એ સર્જન છે, વાસ્તવિકતા કાંઈ જ નથી. શું ઇજ્જત અને શું આજીવિકા? કોની આજીવિકા? અણારી આત્માની કોની ઇજ્જત? જન્મો જન્મથી કયા કુળ ને કયું ગોત્ર આ કયું કાયમી છે? જે અનિત્ય છે, જે નશ્વર છે, જે ક્ષણભંગુર છે, એ સંસારની સાથે તો કયું મૂલ્યાંકન કરે છે? ખોટામાં વળી સાચું ગોતશ? જેમ થાય તેમ જોયા કરવું, એ જ યોગ્ય છે. પાછું જોયા કરવું એટલો શબ્દ મૂક્યો હોત તો વાત પૂરી થઈ જાય, ના, એ જ યોગ્ય છે. જો આ મુક્ષને મળતી મોટી શિખામણ છો, ધર્મનો બોધ તો અહીંયા છે, તત્વજ્ઞાન કેટલું જાણ્યું ને, શું સિદ્ધાંત ને બધા પૂછડા પકડવાથી કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. આટલી સ્થિતિ આવે છે કે જેમ થાય તેમ યોગ્ય છે માનવાની, અને એમાં ધીરજ રહીએ, એમાં શાંતિ રહીએ, એમાં વિકલ્પ ન થાય, એમાં સમજીને સમાઈ રહીએ, અને એમાં અનુચિત કંઈ ન કરીએ. આ અનુચિત શું ઘટતું નથી તે શું, કોઈને આવું લખવું, આર્ત પરિણામ કરવા, પરની આજીવિકાનો ભંગ થાય એવું જાણવા છતાં એવા પગલાં લેવા, રાજકાજમાં સંબંધ ન બાંધવો હોય છતાં પણ બંધાવવા માટે જોર કરવું, દ્રવ્યનો લાભ ન હોય તુચ્છ એવો છતાં પણ એની અંદર પડવું, આ બધું આ અનુચિત છે, આ ઘટતું નથી, આ ન કરવું. આ વિશે જેટલો ઠપકો લખવો જોઈએ તેટલો લખ્યો નથી. આ તમે કરો છો, આ સૌભાગ્ય કે છો, આપણને તો ઠપકો આપે તો હવે ટીક દઈ દો પ્રભુ એક વધારે. એ કે છે, તમને તમારા જેવા પુરુષને સૌભાગ્ય જેવો પરમાર્થનો સખો જે છે એને હજી આ જે વાત છે મારા ધ્યાનમાં આવી છે કે તમે સંસારિક ફળની વાંછા જ્ઞાની પાસેથી કરો છો અને અમને સૂચન કરો છો કે માકુભાઈને કયો એટલે મારું કામ થઈ જાય. આ માટે જેટલો ઠપકો લખવો જોઈએ એટલો હજી અમે લખો, આટલું લખ્યા પછી કાળ ઝાડ થઈ જાય, બેસી ન શકાય. પ્રભુ આપના પત્રથી તો શું થાય? તો કે હજી લખવો જોઈએ કેટલો, અમારે જેટલો લખવો જોઈએ, જેટલો તેટલો શબ્દ નથી પણ જેટલો લખવો જોઈએ એમ શબ્દ છે. અમારે હજી પણ તમને આથી કડક શબ્દોમાં કહેવું જોઈએ. આ જ્ઞાની ટપલા માર્યો, શિષ્યનું ઘડતર જેને કરવું છે, અનાદિકાળમાંથી શિષ્યને જેને સંસાર માર્ગેથી પાછો વાળવો છે, એની કરુણાનો અવતાર છે. પણ એની કરુણાનો અવતાર આવો નથી ગાલાવેલો કે આને કાંઈ ન કહેવાય ને, આ તો મારો પેટ શિષ્ય છે ને, એ જ્ઞાનીનું લક્ષણ નથી. આ બતાવે છે કે સૌભાગ જેવા પરમ સાખા કૃપાળુદેવ કે છે, ક્યારેય ભૂલશો નહીં, તમે અમારા અથાગ ઉપકારી છો. એને પણ કે છે કે તમને જેટલો ઠપકો અમારે આપવો જોઈએ જ્ઞાની, તમે અમારા માવતર છો, 44 વર્ષ મોટા છે. એને પણ આ 28 વર્ષનો જ્ઞાની, એમાં વયની કોઈ વાત નથી, કેવો તમને, તમે એટલે તમે મુમુક્ષુ ને, પરમાર્થની જેને ઈચ્છા છે રવજીભાઈને નથી, તમને છે, એટલે તમને આ કઈ ઘટતું નથી. અને તમે આવું કરો છો, આવું લખો છો, એને માટે અમારે જેટલો ઠપકો તમને આપવો જોઈએ એટલો હજી આપ્યો નથી. તો પણ વિશેષતાથી આ ઠપકો વિચારજો, લખ્યો છે થોડો પણ તમે વિશેષતાથી વિચારજો, થોડું લખ્યું જાજુ કરીને માનજો કે અમે તમને આમાં ખૂબ ઠપકો આપવાની અમારી ઈચ્છા, અમારા ભાવને પકડશો તો તમને આ ઠપકો કેટલો ઊંચો, કેટલો ગહન, કેટલો ગંભીર એ પકડાશે. કે જ્ઞાની કે છે કે આ તમને ઘટતું નથી, અને તમારા જેવો પુરુષ આ દુષ્મ કાળમાં જો સમજીને ન સમાય તો કોણ સમાશે? આ ટપકોટ સૌભાગ્યને કહે છે કે હજી તમે અમે જે લખ્યું છે એ વિશેષતાથી આ ઠપકો વિચારશો. તમે વિચારો, અમે તો તમને આટલો જ સંકેત કર્યો છે. બહુ ગંભીર, ઘણો ચોટદાયક પત્ર છે, પણ એના સંદર્ભની અંદર મુમુક્ષુને ઘણી વિચારણા મળે એમ છે, ઘણી જ વિચારણા. જે પરમાર્થ માર્ગની અંદર આપણી અસ્થિરતા છે, અધીરજ છે, એના ઉપર જબરજસ્ત આ પત્ર આપણને માર્ગદર્શન આપે છે. એટલું જ નહીં, બળ પૂરું પાડે છે કે મુમુક્ષુને શું ઉચિત, શું અનુચિત, શું ઘટે, શું ન ઘટે, અને એને ગમે તે સ્થિતિની અંદર પ્રારબ્ધનો સ્વીકાર કરી અને સમાઈ રહેવું. જ્યાં ત્યાં બોલબોલ બોલબોલ કર્યા કરે, બડબડાટ કર્યા કરે, પોતાના દુઃખ, પોતાના રોદણાને, પોતાની મુસીબતો જ ગાયા કરે, આ મુમુક્ષુનું લક્ષણ નથી. મુમુક્ષુ ધીર ગંભીર છે, એની સ્થિતિને પણ પોતે પચાવી જાણે છે. પોતાનો સંસાર પોતે ન પચાવે તો કોણ પચાવે? આ આપણો સર્જન કરેલો છે, આપણા ભાવોથી નિર્માણ થયેલો આપણો સંસાર છે. વાસ્તવિક સંસાર તો મિથ્યા છે, સંસાર તો અનિત્ય છે, સંસાર તો ક્ષણભંગુર છે, સંસારની કોઈ ચીજ કાયમી નથી, બદલાતી જ જાય છે. જેની અંદર જેણે પોતાના સંસારને સમાપ્ત કર્યો એટલી વસ્તુ સંસારમાંથી નીકળી ગઈ, આ તને દેખાતું નથી એનું કારણ છે આ બધું. તું નક્કી કર, એક મકાન હોય તારો એની સાથે ઋણાનું બંધ થઈ ગયો અને બીજા કોઈનું ન હોય તો ગમે તેવું ટોપ મકાન હોય તો એ કડર ભૂસ થઈ જાય, એ વેચાઈ જાય. ને આપણે આટલું સરસ ઓલાએ પ્રેમથી બંધાવ્યું હતું અને બે મહિના સુધી હવારના પૂરમાં ઉઠીને પાણી પાતો હતો, એની સામે જોઈ રહ્યા કે મેં મકાન વેચી નાખ્યું, ઓળાએ તો બીજે દી આવીને બુલડોઝરથી કડોલો પાડી રાખ્યો. એક પણ રચના જગતની તારી સાથેનો સંબંધ તૂટે એટલે એ વહી જાય છે. જગત બદલાતું જ છે, પરિવર્તન છે, ઉત્પત્તિ લય ચાલ્યા જ કરે છે જગતની અંદર, તારું કશું જ નથી. એવી રીતનો ભાવ કરીને મારો સંસાર છે એ હું નહીં સમાવું તો કોણ સમાવશે? આજે સમાવતા શીખ તો કાલે સંસારનો નાશ કરીશ, નહીં તો તારા સંસારનો નાશ કોણ કરશે? હું મારા સંસારને જ્યાં ત્યાં ગાતો ફરીશ તો ઓલો નાશ કરવાનો છે જેની આગળ? ઉલટાનું એમ કે મૂરખ છે ને આવું. બહુ સમજવાનું છે, સમજીને સમાઈ રહેશો. આજે તમે તમારા સંસારને સમાવશો તો કાલે તમે તમારા સંસારનો ઉચ્છેદ કરી શકશો, નહીં તો એ ક્યારેય થઈ નહીં શકે. આ ધીરજ, આ આર્ત ધ્યાન નહીં, સ્વસ્થ ધ્યાન, એ ધર્મ ધ્યાન છે. ધર્મના સિદ્ધાંતો ઉપર સ્થિત થવું અને વિચારણા, સમ્યક વિચારણા કરવી, જ્ઞાનીઓના બોધ અનુસાર કરવી. આપણી નાની મોટી તકલીફો હોય એનાથી આપણે આકુળ વ્યાકુળ ન થવું, શાંતિ રાખવી, અભ્યાસ કરવો, એક સાથે ન થાય પણ જેમ જેમ સત્પુરુષના વચનનો અભ્યાસ થાય અને સત્પુરુષ પ્રત્યે ભક્તિભાવ વધતો જાય તેમ તેમ જીવનની અંદર ઓર બળ આવશે. આ જ ધર્મની ફલશ્રુતિ છે કે જીવનમાં બળ જાગશે આવું સરસ મજાનું, સહન કરવાનું, સમાવાનું અને એનો નાશ કરવાનો, એ બળ આવશે. સત્પુરુષોનું બળ જગતનું કલ્યાણ કરો. પત્ર અહીંયા પૂરો થાય છે.